આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિવિધ મુદ્દે વિરોધ પક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહો 2 વાગ્યા સુધી સ્થગિત. લોકસભામાં સરકારે કહ્યું કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે શૂન્ય સહિષ્ણુતાની નીતિ. નકલી જંતુનાશકો, ખાતરો અને બિયારણ બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા કેન્દ્ર સરકારની સૂચના. ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાની માંગણી સાથે ઇઝરાયેલમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો. અને ઓટો અને રિયાલિટી સેક્ટરના શેરોમાં ભારે લેવાલીના પગલે શેરબજારમાં ફૂલ ગુલાબી તેજી. સમાચાર વિગતવાર. વિવિધ મુદ્દાઓ ઉપર વિપક્ષી દળોના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો 2:30 સુધી સ્થગિત કરાયા છે. આજે સવારે 11 વાગે રાજ્યસભા શરૂ થઈ ત્યારે ગૃહના ભૂતપૂર્વ સભ્ય લા ગણેશનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમનું આ મહિનાની 15મી તારીખે 80 વર્ષની વયે અવસાન થયું હતું. ઉપસભાપતિ હરિવંશે લા ગણેશનના અવસાન ઉપર શોક વ્યક્ત કર્યો હતો, જેમણે ઓક્ટોબર 2016 થી એપ્રિલ 2018 સુધી મધ્યપ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ગૃહના સભ્ય તરીકે સેવા આપી હતી. શ્રદ્ધાંજલિ બાદ ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું કે તેમને વિવિધ રાજકીય પક્ષો તરફથી 19 મુલતવી નોટિસ મળી છે, જેમાંથી કેટલીક બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારાના મુદ્દાઓ સાથે સંબંધિત છે, જે ન્યાયાધીન છે. તેમણે નિયમોનો ઉલ્લેખ કરીને બધી નોટિસોને ફગાવી દીધી હતી. ત્યારબાદ વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્યાર શરૂ કર્યા હતા. શ્રી હરિવંશે શૂન્યકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે આ કામ સભ્યો માટે છે અને તેઓ જાહેર મહત્વના મુદ્દાઓ ઉઠાવી શકે છે. આ મુદ્દે હોબાળાના પગલે ઉપાધ્યક્ષે ગૃહને 2:30 સુધી મુલતવી રાખ્યું હતું. બીજી તરફ લોકસભામાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા. સૂત્રોચ્યાર કરી રહેલા સાંસદોને અધ્યક્ષ ઓમ બિરલાએ ચેતવ્યા હતા, તેમજ હોબાળાના પગલે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી મુલતવી રાખી હતી.
मैं आपसे आग्रह कर रहा हूँ और चेतावनी दे रहा हूँ, किसी भी माननीय सदस्य को ये प्रिविलेज नहीं है सरकारी संपत्ति को तोड़ने का प्रयास करें. अगर आपने सरकारी संपत्ति को तोड़ने का प्रयास किया तो मुझे कुछ निर्णायक फैसले करने पड़ेंगे और देश की जनता आपको देखेगी. कई विधानसभाओं के अंदर इस तरह की घटना पर माननीय सदस्यों के खिलाफ कार्रवाई हुई है.
શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ કહ્યું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સલામતી માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને શાળા બોર્ડને સમયાંતરે માર્ગદર્શિકા જારી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓની સલામતી અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે.
સેફ્ટી પે ઝીરો ટોલરન્સ પોલિસી હૈ, એનઈપી મે પ્રાવિધાન હૈ ઓર સમય સમય પે ભારત સરકાર ભી રાજ્ય સરકારો કો સ્ટેટ બોર્ડ્સ કો સભી બોર્ડ કો સભી મેનેજમેન્ટ કે સ્કૂલો કો ઇસ સંબંધ મે ગાઈડલાઈન ભી જારી કરતી હૈ.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે નકલી જંતુનાશકો, ખાતરો અને બિયારણ બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નકલી રસાયણોના છંટકાવના કારણે સોયાબીનના પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે શ્રી ચૌહાણે મધ્યપ્રદેશની મુલાકાત લીધા બાદ આમ જણાવ્યું હતું. શ્રી ચૌહાણને નકલી નિંદણનાશક દવાના છંટકાવના કારણે સોયાબીનના પાકને નુકસાન થયું હોવાની ફરિયાદો મળ્યા બાદ રાયસેન અને વિદિશા જિલ્લામાં અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈને નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે આવી કંપનીઓ સામે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. શ્રી ચૌહાણના નિર્દેશો ઉપર કાર્યવાહી કરતા ભારતીય કૃષિ સંશોધન પરિષદે તાત્કાલિક એક તપાસ સમિતિની રચના કરી છે. સમિતિ આજે પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ખેતરોની મુલાકાત લઈ રહી છે. જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર તરીકે નામાંકિત કરવાના નિર્ણયને આવકાર્યો છે. શ્રી કુમારે જણાવ્યું હતું કે જેડીયુ ચૂંટણીમાં શ્રી રાધાકૃષ્ણનને ટેકો આપશે. નીતીશકુમારે સોશિયલ મીડિયા ઉપર એનડીએના ઉમેદવારને શુભેચ્છાઓ આપી હતી. છત્તીસગઢમાં આજે બસ્તર વિભાગના બીજાપુર જિલ્લામાં માઓવાદીઓ દ્વારા કરાયેલા આઈઈડી વિસ્ફોટમાં 1 સુરક્ષા જવાન શહીદ થયા છે અને 3 જવાન ઇજાગ્રસ્ત થયા છે. રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં જિલ્લા રિઝર્વ ગાર્ડની એક ટુકડી નક્સલ વિરોધી કાર્યવાહીમાં જોતરાયેલી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો. ઇજાગ્રસ્ત જવાનોની હાલત ભયમુક્ત છે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે ભાવ વધારાને રોકવા માટે ભારતના બંદરો ઉપરથી ડુંગળીની આયાત કરવાની મંજૂરી આપી છે. 5.5 મહિના પછી બાંગ્લાદેશી આયાતકારોને બંદરો દ્વારા ભારતમાંથી ડુંગળીની આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર 150 ટન ડુંગળીનો પહેલો જથ્થો ગઈકાલે બપોરે દિનાજપુરના હિલીભૂમિ બંદર દ્વારા ભારતથી બાંગ્લાદેશ પહોંચ્યો છે, જ્યારે 23 ટ્રકમાં 660 ટન ડુંગળીનો બીજો જથ્થો ગઈકાલે સાંજે પહોંચ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. બિહારમાં મતદાર અધિકાર યાત્રાના ભાગરૂપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઔરંગાબાદ જિલ્લાના દેવ પહોંચ્યા છે. બિહારમાં મતદારોની યાદીમાં ચાલી રહેલી ખાસ સઘન સુધારાની પ્રક્રિયાનો વિરોધ કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ યાત્રાનો આજે બીજો દિવસ છે. ઇન્ડી ગઠબંધનના નેતાઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. 16 દિવસની આ યાત્રા રાજ્યના 20 થી વધુ જિલ્લાઓમાંથી પસાર થશે અને 1 સપ્ટેમ્બરે પટનાના ગાંધી મેદાનમાં સમાપ્ત થશે. આજે સવારે પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ અંબા, કુટુંબ, પાતાળગંગા અને ઔરંગાબાદના અન્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ, બિહાર કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સહાની ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગાંધી આજે ગયા પહોંચતા પહેલા ગુરારુ, બઘીડા, દાઉદનગર અને પંચનપુરની મુલાકાત લેશે. સાંજે તેઓ ગયાના ખાલીશ પાર્ક ખાતે એક જાહેરસભામાં સંબોધન કરશે. ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાની માંગણી સાથે ગઈકાલે લાખો ઇઝરાયેલીઓએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. બાકી રહેલા 50 બંધકોના પરિવારો, વિપક્ષી નેતાઓ અને નાગરિક જૂથોએ તેલ અવિવના હોસ્ટેજીસ સ્ક્વેર જેરુસલેમમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાનની બહાર અને અન્ય મુખ્ય સ્થળોએ રેલી કાઢી હતી. બંધક પરિવારો અને વિપક્ષી નેતા યાયર લેપિડ સહિત ટીકાકારોએ દલીલ કરી હતી કે લાંબુ ચાલતું યુદ્ધ બાકીના બંધકોને જોખમમાં મૂકી શકે છે. આ વિરોધ પ્રદર્શન નેતન્યાહુની ગાઝામાં લશ્કરી કાર્યવાહી વધારવાની યોજના ઉપર વધતા ગુસ્સાને પ્રતિબિંબિત કરે છે. સામે પક્ષે નેતન્યાહુએ પોતાના વલણનો બચાવ કરતા દલીલ કરી હતી કે હમાસને હરાવ્યા વિના યુદ્ધ સમાપ્ત કરવાથી 7 ઓક્ટોબર 2023 જેવું પુનરાવર્તન થવાનું જોખમ રહેશે. ઉલ્લેખનીય છે કે યુદ્ધ શરૂ થયા બાદ ગાઝામાં લગભગ 62,000 જેટલા લોકોના મોત થયા છે. દિવાળીમાં GST રાહત આપવાના સરકારના સંકેતના પગલે ભારતીય શેરબજારમાં આજે સવારથી ભૂલગુલાબી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પ્રારંભિક તબક્કે 1,000 કરતાં વધુ પોઈન્ટ ઉછળ્યો હતો અને નિફટીમાં પણ 350 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના આરંભે જ શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો, જે બપોર બાદ પણ યથાવત રહ્યો હતો. હાલમાં સેન્સેક્સમાં 750 અને નિફટીમાં 270 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ઓટો રિયાલિટી સેક્ટરમાં તેજી અને આઈટી સેક્ટરના શેરમાં મંદીનો માહોલ સર્જાયો હતો. તાઇવાને કહ્યું છે કે તેના પ્રદેશની આસપાસ ચીનના 6 લશ્કરી વિમાનો અને નૌકાદળના 5 જહાજો જોવામાં આવ્યા છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 6માંથી 3 વિમાનો મધ્યરેખા પાર કરીને તાઇવાનના ઉત્તરીય અને દક્ષિણ પશ્ચિમ હવાઈ સંરક્ષણ ઓળખ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે ગુજરાત, વિદર્ભ, મધ્યપ્રદેશ, મરાઠવાડા, કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિવિધ મુદ્દે વિરોધ પક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહો 2 વાગ્યા સુધી સ્થગિત. લોકસભામાં સરકારે કહ્યું કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે 0 સહિષ્ણુતાની નીતિ. નકલી જંતુનાશકો, ખાતરો અને બિયારણ બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા કેન્દ્ર સરકારની સૂચના. ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાની માંગણી સાથે ઇઝરાયેલમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો. અને ઓટો અને રિયાલિટી સેક્ટરના શેરોમાં ભારે લેવાલીના પગલે શેરબજારમાં ફૂલગુલાબી તેજી. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.